તારીખ 31/7/1984, શ્રી પરમાગમ સાર, બોલ નંબર 642 અને 643 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 374.
641. આત્માને ઓળખવાનો વિષય ચાલે છે. પ્રકરણમાં જે વડે જણાય તે લક્ષણ કહીએ, એમ કહી જેના દ્વારા જણાય, જેનાથી જણાય તે લક્ષણ કહીએ. જ્ઞાન વડે આત્મા જણાય છે માટે જ્ઞાન વડે આત્મા નક્કી થાય છે. આત્માનો નિશ્ચય જ્ઞાન વડે થાય છે. આત્મા જણાય છે પણ જ્ઞાન વડે, અને તેથી આત્માનો નિર્ણય, આત્માની ઓળખાણ એ પણ જ્ઞાન વડે જ થાય છે. આત્મા કેવો, મૂળ સ્વરૂપે આત્મા કેવો, એ જ્ઞાનથી નક્કી થાય છે, નિશ્ચિત થાય છે. જાણવું પણ જ્ઞાનથી થાય છે. આ સિવાય આત્માનો નિર્ણય થવા માટે બીજું કોઈ સાધન નથી. આત્મામાં સુખ અને આનંદ કેવો છે એ તો કદી અનુભવ કર્યો નથી એટલે ખબર નથી, પણ જ્ઞાન તો પ્રગટ છે ને. અંશ ઉપરથી અંશી ઓળખાય એમાં તર્ક થાય છે કે આખો પદાર્થ જોયો હોય એના અંશથી અંશીને નક્કી કરીએ, પણ આખો પદાર્થ ન જોયો હોય તેના અંશથી અંશીને કેવી રીતે નક્કી કરવો. પણ વાનગી ઉપરથી એના ગમે તેટલા વિશાળ પ્રમાણનો નિશ્ચય કરવામાં આવે છે. સેમ્પલ નમૂના ઉપરથી એનું ગમે એટલું મોટું પ્રમાણ હોય તો પણ એનો નિર્ણય થઈ શકે છે. એમાંથી ને એમાંથી એની ક્વોલિટી હોવી જોઈએ. ચોખાના ચાર દાણા ઉપરથી બે મણનું તપેલું નક્કી થાય કે બધા ચોખા ચડી ગયા છે. બધા ચોખા ચડી ગયા છે એમ એનું વિશેષ પ્રમાણ નક્કી કરવામાં શું તકલીફ પડે. જે જ્ઞાન અંશરૂપ છે એ જ્ઞાન ઉપરથી અનંત જ્ઞાન સ્વભાવ આવો છે એમ નક્કી ન થાય. આ બળતા ગેસમાંથી અંદરમાં એનો ભંડાર કેટલો છે એમ નક્કી થાય છે કે નહીં. સામાન્ય માણસને એના વિશેષજ્ઞ તો એમને કેમ અહીંયા ત્યાં કેમ ખોઈ દઉં, બીજે ન ખોઈ દઉં, ત્યાં જ ખોઈ દઉં ને બીજે ન ખોઈ દઉં, એવું તો એને બહાર કાઢ્યા પહેલા જાણનારા એ પણ જ્ઞાનનો જ પર્યાય છે કે નહીં. જ્ઞાનનું સામર્થ્ય કેટલું. આ પાણી જોઈ દે છે, નીચે પેટ્રોલનો ભંડાર જોવે છે, પાણીનો ભંડાર જોવે છે, બહાર નીકળ્યું એને જોવે છે કે નીકળ્યા પહેલા જોવે છે, કેવી રીતે જ્ઞાન પહોંચે છે. એ જ્ઞાનને જાણવાની કોઈ ચમત્કારિક વિશિષ્ટતા છે. એમાં પોતાના જ ઉપરથી પોતાનો વ્યક્ત સ્વભાવ હોય ને એ સ્વભાવ ન નિશ્ચયમાં આવે. પોતાના વ્યક્ત અંશમાં એનો સ્વભાવ પ્રગટ છે એનો નિશ્ચય ન થાય. એ કાંઈ એવી અઘરી વાત નથી કે કેમ થાય, કેવી રીતે થાય, થઈ શકે એવું છે. પુણ્ય પાપ આદિ કે શરીર આદિ વડે, આદિ જ્ઞાન વડે નક્કી કરવા યોગ્ય નથી. પણ જ્ઞાન વડે આત્મા નક્કી કરવા યોગ્ય છે. શું કહે છે કે જ્ઞાન થી અન્ય અન્ય પદાર્થોનો નિર્ણય કરવામાં જ્ઞાનનો વપરાશ, જ્ઞાનનો ઉપયોગ કરવામાં આવે છે. પણ એ કોઈ પદાર્થો જ્ઞાન વડે નક્કી કરવા યોગ્ય નથી. કેમ નક્કી કરવા યોગ્ય નથી? કે એને નક્કી કરવા કરતા આત્માને કાંઈ સુખનું કારણ થતું નથી. અન્ય અન્ય તત્વો, બીજા પદાર્થો એનો નિર્ણય કરે જ્ઞાન, તો એથી આત્મ જ્ઞાનને કોઈ લાભ નથી, આત્માને કોઈ શાંતિનું સુખનું કારણ નથી થતું. તેથી બીજા પદાર્થો નક્કી કરવા યોગ્ય નથી. પુણ્ય પાપ આદિ કે શરીર આદિ જ્ઞાન વડે નક્કી કરવા યોગ્ય નથી એમ કહ્યું. એ તો અન્ય તત્વોમાં જણાય જશે, એના ભેદ પ્રભેદો તને ન જણાય તો એની સાથે કાંઈ મતલબ નથી. એ મારા પ્રયોજનનો વિષય નથી, પરતત્વ નથી, જ્ઞાનરૂપ નથી. જ્ઞાનનો નિર્ણય કરતા જ્ઞાન સિવાયનું અન્ય કાંઈ, તે બધું અન્ય છે, જ્ઞાન નથી. બસ એટલું પ્રયોજન સિદ્ધ થઈ જાય, એમાં પ્રયોજન સિદ્ધ થઈ જાય છે. એના ભેદ પ્રભેદો જાણવાનું કોઈ પ્રયોજન નથી. કે ઘણો ભેદ જાણે તો ઘણું જ્ઞાન થાય અને ઘણો લાભ થાય, એવું કાંઈ ખરેખર નથી. પુણ્યપાપમાં તો એવો તર્ક કરે કે પુણ્યપાપનું સ્વરૂપ જાણે તો પુણ્યપાપથી છૂટે ને, એ સ્વરૂપ જાણે એમાં એટલું જ પ્રયોજનભૂત છે. કે આ પર છે, હું નથી, સ્વ નથી ને પર છે, એટલું જાણે તો બસ છે. તિર્યંશ કેટલું જાણે કે આ સ્વભાવ છે ને આ પરભાવ છે, બસ આટલું જાણે છે. અહીંયા હું છું, અહીંયા હું નથી, પોતાનું અસ્તિત્વ છે. એ જ્ઞાનમાં જુએ છે ને પોતાનું અસ્તિત્વ, પુણ્યપાપને શરીરમાં જોતા નથી, આમ જ જુએ છે. તેથી જ્ઞાન વડે આત્મા નક્કી થાય છે ને જ્ઞાન વડે આત્મા જ નક્કી કરવા યોગ્ય છે. એક આત્માનો નિર્ણય થતા બધો નિર્ણય થઈ જાય છે આપોઆપ. એવમ જાણઈ સો સર્વમ જાણઈ, જે એક જેણે એકને જાણ્યો, જેણે આત્મા જાણ્યો, તેણે સર્વ જાણ્યો. સર્વ તરફ તો ઉપયોગ નથી લગાવ્યો, કે ભલે ન લગાવ્યો હોય. અસ્થિ જાણી તો એમાં નાસ્તિક પણ આ બાકીનું કાંઈ નથી, એમ નાસ્તિક પણ જાણી લીધી આપોઆપ. એટલું ટૂંકું લીધું છે. વિસ્તારથી ગભરાતા હોય એને તો આ ટૂંકામાં ટૂંકું છે કે પુણ્ય પાપ શરીર આદિ કાંઈ નક્કી કરવા યોગ્ય નથી. એ પોતાનું જે સ્વરૂપ છે, જ્ઞાન સ્વભાવી જ્ઞાનમય પોતાનું સ્વરૂપ છે, એ નક્કી કરવા યોગ્ય છે. ને તે જ્ઞાન દ્વારા જ્ઞાન લક્ષણથી નક્કી થાય છે. લક્ષણ પણ જ્ઞાન, નક્કી કરનાર પણ જ્ઞાન. જેના વડે નક્કી કરવું છે તે પણ જ્ઞાન, ને જે નક્કી કરે છે તે પણ જ્ઞાન, ને એનો વિષય પણ જ્ઞાન સ્વભાવ. કોઈ લાંબુ વર્તુળ નથી, કોઈ એટલો વિસ્તાર નથી, એ જ્ઞાનમાં જ આ બધું લઈ લીધું છે. સાધન અને સાધ્ય એક જગ્યાએ લે છે, બે જગ્યાએ નથી. બીજી જગ્યાએ જવાની જરૂર નથી. જ્ઞાન લક્ષણ પુણ્યપાપનું કે દેવગુરુ શાસ્ત્રનું નથી. જેમ આવું જે જ્ઞાન લક્ષણ, તે જ્ઞાન સ્વભાવી આત્માનું લક્ષણ છે. પુણ્યનું લક્ષણ પણ જ્ઞાન નથી, પાપનું લક્ષણ જ્ઞાન નથી. પણ વિતરાગી દેવ, વિતરાગી ગુરુ ને વિતરાગી શાસ્ત્ર એનું લક્ષણ પણ જ્ઞાન નથી. પોતાનું પોતાની ઓળખાણ ત્યાંથી નહીં થાય એમ કે છે. પરને ઓળખતા સો ઓળખાશે એવો નિયમ નથી, એવો સિદ્ધાંત નથી એમ કેમ છે. દેવગુરુ શાસ્ત્રને લઈ લીધા, નહીતર તો ગ્રહિત મિથ્યાત્વ છૂટવાનું એ નિમિત્ત છે. સાચા દેવ ગુરુને શાસ્ત્ર એનો નિર્ણય કરવો, એ નિર્ણયથી એનો એમનો સ્વીકાર કરવો કે દેવ ગુરુ અને શાસ્ત્ર તો આવા જ હોય. વિતરાગી વિતરાગતાના સિદ્ધાંતોને નિરૂપણ કરે તે જ શાસ્ત્ર સાચું. નિર્ગ્રંથ ગુરુ જેની પ્રચુર વિતરાગ દશા હોય તે જ ગુરુ. અઢાર દોષ રહીત સર્વજ્ઞ જિનેન્દ્ર પરમાત્મા તે જ દેવ તત્વ છે એમ. દેવગુરુ શાસ્ત્ર ગ્રહિત મિથ્યાત્વ સ્વરૂપ બુદ્ધિપૂર્વક બરાબર સમજાય તો એને ગ્રહિત મિથ્યાત્વ ના આવે. એને પુણ્યપાપનું સ્વરૂપ એ પણ મલિન ભાવ છે, ઉપાધિ નથી, આત્માને એ શાંતિનું લાભનું આરાધનાનું સાધન નથી એમ એને એ તત્વમાં જાણે ત્યારે એને ગ્રહિત મિથ્યાત્વ ન લાગે ન થાય. છતાં પણ એનું લક્ષણ જ્ઞાન નથી આમ છે. છતાં એનું લક્ષણ જ્ઞાન નથી. જેનું લક્ષણ જ્ઞાન છે એ તો આત્મા છે, અને એ આત્મા ઓળખવા યોગ્ય છે. એને ઓળખ્યા વિના અનંતકાળથી રખડ્યો છે. દેવગુરુ શાસ્ત્રની ઓળખાણ કરી છે, નવ તત્વમાં પુણ્યપાપની ઓળખાણ ને સંવર નિજરાની ઓળખાણ કરી છે. ઓળખાણ એટલે એનું સ્વરૂપ બુદ્ધિપૂર્વક વિચાર્યું છે, વિચારીને ન્યાયથી સંમત કર્યું છે, ત્યારે ગ્રહિત મિથ્યા ટળ્યું છે. પણ અગ્રહિત મિથ્યા ટળ્યું નથી એટલે મિથ્યાત્વ સામાન્યપણે તો રહ્યું છે. એ આત્માને ઓળખતા જ્ઞાન લક્ષણથી આત્માને ઓળખતા એ મિથ્યાત્વ ટળવાનો પ્રસંગ છે, અવસર છે. બીજી રીતે કોઈ પણ પ્રકારે મિથ્યાત્વનો નાશ થવાનો અવસર નથી એમ આ લઈ લીધા. પુણ્ય પાપ અને દેવ ગુરુ શાસ્ત્ર કુદરતી આવ્યું હતું. દીપકભાઈ નો કાલ પ્રશ્ન, ગ્રહિત મિથ્યાત્વ આનાથી ટળે? બુદ્ધિપૂર્વક એની ધારણા સાચી હોય, બુદ્ધિપૂર્વકની ધારણામાં ગોટો લોચો ન હોય તો એને ગ્રહિત મિથ્યાત્વ નથી. બુદ્ધિપૂર્વક પણ વિપર્યાસ ધારણ કરે તો ગ્રહિત મિથ્યાત્વ ધારણ કર્યું છે. પછી જેને ગ્રહિતને ગ્રહિતમાં પકડાયેલો છે એ અગ્રહિતથી છૂટે કે દિવસે બિચારો? એનાથી તો અગ્રહિત છૂટવાનો કોઈ પ્રસંગ જ નથી. એ તો મિથ્યાત્વના બળવાનપણામાં ગ્રહિત મિથ્યાત્વ થાય છે. મિથ્યાત્વના બળવાનપણામાં એ ગ્રહિત મિથ્યાત્વનો સદ્ભાવ છે. ગ્રહિત મિથ્યાત્વ મિથ્યાત્વમાં બળવાનપણું સૂચવે છે, અને એનું ફળ બહુભાગ તિર્યંચ ગતિ છે. કેમ કે ક્રોધ માન માયા ને લોભ એ ચાર પ્રકૃતિમાંથી એ માયાની પ્રકૃતિમાં જાય છે. ક્યાં જાય છે? મિથ્યાત્વનો ભાવ માયાની પ્રકૃતિમાં જાય છે, અને માયાનું ફળ તિર્યંચ ગતિ છે. મારે બધા સગા સંબંધી બધા વ્યવહારે પણ કુલ ધર્મથી જઈનો નથી, તો એમ કહીએ કે ભાઈ ભલે તમે ગમે તે કરો માનેલા ધર્મમાં, પણ એની ગતિ તિર્યંચ છે. તમે ઢોરમાં જાઓ એવું કેમ સંમત કરીએ? ઢોરમાં ચાલ્યા જાઓ, તિર્યંચમાં ચાલ્યા બીજા વધારે તીવ્ર પાપ ન કરે તો સંઘની પંચેન્દ્રી થાય, ગાય થાય, બકરા થાય, માથલા થાય, ચકલા થાય, કબૂતર થાય, દેડ ગોરોળા થાય. એ બધું ઈચ્છવા જેવું છે કાંઈ તિરીન ગતિમાં જાય. કહે છે કે આ જ્ઞાન લક્ષણ પુણ્યનું પાપનું કે દેવગુરુ શાસ્ત્રનું લક્ષણ નથી. આ એક આત્મામાં લઈ આવવો છે જીવને, આત્માનો આધાર લેવડાવવો છે, આત્મા બાજુ વાળીને અંતર્મુખ કરાવવાનું પ્રયોજન છે. એટલે પુણ્ય પાપ દેવ ગુરુ શાસ્ત્ર બાજુનું લક્ષણ છોડાવે છે. આ જ્ઞાન તો લક્ષ્ય એવા આત્માનું લક્ષણ છે. આ જે જ્ઞાન છે, વિદ્યમાન જ્ઞાન છે, પ્રગટ જ્ઞાન છે, એ લક્ષ જેનાથી લક્ષમાં આવવા યોગ્ય એવો આત્મા છે એનું લક્ષણ છે. આ લક્ષમાં આવવા યોગ્ય એને લક્ષ્ય કહેવામાં આવે છે. એનો વિષય થાય છે આખો આત્મા. એ લક્ષણ ઉપરથી પરિપૂર્ણ જ્ઞાન સ્વભાવી આત્મા પરથી ભિન્ન અને સ્વથી પરિપૂર્ણ એવો આત્મા નિશ્ચિત થાય છે. કેમ કે જ્ઞાન ક્યાંય ભળતું નથી, ભલે અનેક નિયો જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય ત્યારે જ્ઞાન અનેક નિયોને જાણે છે એમ કહેવાય, તો પણ કોઈ જ્ઞેયમાં જ્ઞાન ભળતું નથી. જેનું જે જ્ઞાનનું રહેવું, જે જ્ઞાનનું પરિણમવું સદાય વિકારરૂપ રહે છે. કોઈ પણ જ્ઞેયોને જાણતા એ પોતે તો અવિકારરૂપ રહે છે. એના એ કોઈ જ્ઞેયોને જણાતા એમાં વિકાર થાય એવું તો જ્ઞાનનું સ્વરૂપ નથી. જ્ઞાન તો જ્ઞાન રૂપે જ રહે છે, અન્ય રૂપે થતું નથી ને વિકાર રૂપે પણ થતું નથી. રાગ રૂપે થતું નથી એટલે વિતરાગ સ્વભાવી જ્ઞાન છે. જ્ઞાન કેવું છે કે જો તમારે આત્માનો વિતરાગી સ્વભાવ જોવો હોય તો માત્ર જ્ઞાનને જોવો, એકલા જ્ઞાનને જોવો. માત્ર જ્ઞાન, એકનું જ્ઞાન જોતા આત્માનો વિતરાગી સ્વભાવ કેવો એ પણ તમને એના દર્શન થશે. આથી બીજું શું જોઈએ? આત્માના વિતરાગી સ્વરૂપના અને વિતરાગી સ્વભાવના દર્શન તમને જ્ઞાનમાં થશે. એવું જ જ્ઞાન છે કે જેવો આત્મા છે, જેવો આત્મા છે એવું જ્ઞાન છે. બસ કહે છે કે આ જ્ઞાન તો લક્ષ્ય એવા આત્માનું લક્ષણ છે અને જ્ઞાન છે ત્યાં, તેની સાથે અનંત ગુણો છે. એ તો 22મા ગુણમાં વાત આવી ગઈ છે. જાણન ગુણ અને જાણન પર્યાય, જ્યાં જ્યાં જાણન પર્યાય છે ત્યાં અનંતી પર્યાય છે, એટલે અનંત ગુણોની પર્યાય છે. જ્યાં જ્યાં જાણન ગુણ છે ત્યાં અનંત ગુણો છે. એવા અનંત ગુણો અને અનંત પર્યાયો એવો આત્મા છે એમ નિર્ણય કરવો. આ નિર્ણય કરવા માટે વાત લીધી છે. એવો આત્મા છે એમ નિર્ણય કરવો. માત્ર કહેતા બીજા ગુણો નથી ઉડાડ્યા એમ. જ્ઞાન છે ત્યાં તેની સાથે અનંત ગુણો છે. જ્ઞાન જેનું લક્ષણ છે એવું નક્કી કરતા અનંત ગુણો વાળો આત્મા નક્કી થાય છે, નિશ્ચિત થાય છે, ઓળખાઈ જાય છે. એ જ સાધ્ય છે. પ્રથમ તબક્કે એટલું સાધ્ય કરવા યોગ્ય છે કે આત્માની ઓળખાણ થઈ જાય. શું કહ્યું? કે જ્ઞાન જેનું લક્ષણ છે એવું નક્કી કરતા અનંત ગુણો વાળો આત્મા નક્કી થાય છે. અનંત ગુણોમાં કેટલા અનંત અને કયા કયા કેવા કેવા છે અનંતમાં એ કોઈ પ્રયોજન નથી. આમ છે, બસ જ્ઞાન લક્ષણથી અનંત ગુણ સ્વભાવી આત્મા નિશ્ચય થાય છે કે મારામાં અનંત ગુણ છે, અનંત ગુણનો સ્વભાવ સામર્થ્ય અનંત છે, એમ નિશ્ચિત થાય છે. અને એવું નિશ્ચિત થાય એટલું જ સાધ્ય છે. અહીંયા તો પહેલા તો ઓળખાણ થવામાં એટલું કરવા યોગ્ય છે. જો એટલું સાધ્ય થયું તો પછી આગળની જે સિદ્ધિ છે, પરિપૂર્ણ મોક્ષ દશા પર્યંતની જે સિદ્ધિ છે, એ આ ઓળખાણમાંથી પર્યાયનો વિકાસ થઈને પરિપૂર્ણ સિદ્ધિ સુધી પહોંચાશે. એટલે જ્ઞાન લક્ષણથી અનંત ગુણવાળો આત્મા નક્કી થાય છે. એ આત્મા જ્યાં સુધી નક્કી ન થાય ત્યાં સુધી જ્ઞાન લક્ષણથી આત્માને ઓળખવાનો પુરુષાર્થ કરવો જોઈએ. બીજા કાર્યોના પુરુષાર્થથી હટીને આ મનુષ્ય ભવમાં આયુષ પૂરું થાય એ પહેલાં આત્મનું કાર્ય ઓછામાં ઓછું એને કરવું જોઈએ. બહુ જરૂરી આવશ્યક કાર્ય છે, નહીતર પછી ક્યાંનું ક્યાં જવાનું થશે ને શુંનું શું થશે એની કલ્પના કરવી મુશ્કેલ છે. સોયમાં દોરો પરેવો હશે તો ખોવાયેલી સોય જડશે, નહીતર ગઈ પાછી જડવી મુશ્કેલ છે. દોરો પકડીને ચકલી લઈ ગઈ છે, માળામાં તો દોરો દેખાશે કે લાલ દોરો પરોવ્યો તો આયા લાગે છે અથવા આમ થાય એમ. કદાચ પૂર્વ કર્મના યોગે ચાર ગતિમાંથી ક્યાંય જવાનું થશે તો આ ઓળખાણ કામમાં આવશે. દુનિયામાં પણ માણસ અજાણ્યા ક્ષેત્રમાં શું કરે છે, ક્યાંક આપણી થોડી ઓળખાણ હોય તો સારું, જ્યાં કાંઈ એને કામ કરવું હોય ત્યાં ઓળખાણ હોય તો સારું, આટલું પહેલું વિચારે છે એમ. અહીંયા આત્માની ઓળખાણ એ સર્વપ્રથમ સાધ્ય છે એમ કહ્યું છે. આત્મા નક્કી થાય છે એ જ સાધ્ય છે, પહેલે પગથિયે તો આ જ સાધ્ય છે. જો આ સાધ્ય ન થયું તો પછી આગળની કોઈ વાત સાધ્ય થાય એ વાત રહેતી નથી. આત્મામાં જ્યાં એક ગુણ છે ત્યાં જ અનંત ગુણો સાથે રહેલા છે, તેમાં વિભુત્વ શક્તિ કારણ છે. શું કહે છે, વિભુત્વ શક્તિ નિમિત્ત છે અથવા આત્માની એ વિશેષતા છે. વિભુત્વનો અર્થ થાય છે વ્યાપવું. આત્મા પોતાના સર્વ પ્રદેશમાં અને સર્વ ગુણોમાં અને સર્વ પર્યાયોમાં વ્યાપેલો રહેતો હોવાથી આત્માને વિભુ કહેવામાં આવે છે. આના ઉપરથી પછી અન્ય મતમાં આભાસ થયો કે વિભુ આત્મા તો બધે વ્યાપેલો છે, ઘાસ ચાસની પાસ પણ વિશ્વપતિનો વાસ, સર્વત્ર વ્યાપેલો છે. એટલે આ ભગવાનને વિભુ કહેવામાં, પ્રભુ અને વિભુ બે સરખા શબ્દ છે ને, જેમ ભગવાનને પ્રભુ કહે છે એમ વિભુ પણ કહે છે. એ વિભુ એટલે વ્યાપવું. ખરેખર તો આત્મામાં જે વિભુત્વ ગુણ છે, વિભુત્વ સ્વભાવ છે, તેને લઈને આત્મા પોતાના સર્વ ગુણોમાં વ્યાપેલો છે અને સર્વ પર્યાયમાં એ વ્યાપે છે. પોતે જ પરિણમે છે, બીજો કોઈ પરિણમ તો નથી. પોતાની અવસ્થા રૂપે પોતે જ પરિણમે છે. એટલે આત્મામાં જ્યાં એક ગુણ છે ત્યાં જ અનંત ગુણો રહેલા છે. કોઈ પણ એક પ્રદેશની કલ્પના કરીને એક પ્રદેશનો વિચાર કરો તો જે પ્રદેશે જ્ઞાન છે, અહીંયા જે જ્ઞાન છે ત્યાં અનંત ગુણ છે, એ જ પ્રદેશ છે, અનંત ગુણ છે, લાખ કરોડ અબજ એ તો કાંઈ નથી સંખ્યા એની પાસે, એટલા આનંદ છે, એમાં કાંઈ વાંધો કે વિરોધ આવતો નથી. ક્ષેત્ર ભલે ગમે એટલું નાનું છે પણ ગુણો અનંત છે, એક પરમાણુમાં પણ એમ છે. ઓછામાં ઓછી જગ્યા ક્ષેત્ર કોઈ ધારણ કરતું દ્રવ્ય હોય તો એ પરમાણુ ને કાળાણુ છે. કાળાણુનું ક્ષેત્ર એવડું છે જેટલું એક પરમાણુ છે, પરમાણુનું ક્ષેત્ર પણ એટલું છે કે એક કાળાણુ છે. બાકી જીવ અસંખ્ય પ્રદેશી, આકાશ અનંત પ્રદેશી, ધર્માસ્તિકાય ને અધર્માસ્તિકાય અસંખ્ય પ્રદેશી, એક પરમાણુ ને કાળાણુ એક એક પ્રદેશી છે. ઓછામાં ઓછું જેના બે વિભાગ ક્ષેત્રમાં ન થાય, બે વિભાગની કલ્પના પણ ન થાય એવું ઓછામાં ઓછું ક્ષેત્ર છે, ત્યાં પણ એ તે પદાર્થના અનંત ગુણ છે. કાળાણુના અનંત ગુણ છે અને પુદ્ગળ પરમાણુના પણ અનંત ગુણ રહેલા છે. નાનું ક્ષેત્ર છે એટલે નાનો દ્રવ્ય છે એમ નથી, એને મિટાવી એની હસ્તી મિટાવી શકાય એવું નથી. બહુ નાનું છે એટલે એની હસ્તી કોઈ મિટાવી દે એવું જગતમાં નથી, એ પોતાના અનંત સામર્થ્યને લઈને બેઠેલું દ્રવ્ય છે. એટલું ક્ષેત્ર છે એમાં અનંત ગુણ કેવી રીતે રહે, કાંઈ ગળદી થાય કે કાંઈ સવાલ નથી, અનંત ગુણ રહે છે, બરાબર અનંત ગુણ રહે છે. તો આત્મા તો અસંખ્ય પ્રદેશી છે, જ્યાં એક ગુણ છે ત્યાં જ બાકીના અનંત ગુણો પણ સાથે જ રહેલા છે, તેથી તેને સહવર્તી ધર્મો કહેવામાં આવે છે. વર્તું એટલે અહીંયા રહેવું, સાથે રહેવું, વર્તું એટલે રહેવું એટલો અર્થ છે, સાથે રહેવું, એક સાથે બધા રહે છે. અને એમ થવામાં એમ રહેવામાં શું ગુણ છે, કઈ વિશેષતા છે, કે વિભુત્વ શક્તિરૂપ વિશેષતા છે. વ્યાપ વ્યાપક ભાવે પોતાના સ્વદ્રવ્યમાં પોતે રહેલો છે, અહીં વિભુત્વથી શું લેવું છે, કેવી રીતે પોતાને સમજવો છે, ઓળખવો છે, કે વ્યાપ વ્યાપક ભાવે પોતે પોતામાં રહેલો છે. જો પોતે પોતામાં પોતાનું વ્યાપ વ્યાપકપણું જુએ તો પરમાં વ્યાપતો નથી, પોતે પરમાં વ્યાપતો નથી ને પર પોતામાં વ્યાપતું નથી. આમ ભિન્નપણું, સ્વથી અભિન્નપણું ને પરથી ભિન્નપણું, કોઈ એક ગુણથી લ્યો તો એ વાત તો આવ્યા વિના રહેશે નહીં. એમાં એ વિભુત્વ શક્તિ કારણ છે. અનંત ગુણોમાં લક્ષણ ભેદ હોવા છતાં પ્રદેશ ભેદ નથી. વિભુત્વનું લક્ષણ વ્યાપવું, જ્ઞાનનું લક્ષણ જાણવું, એમ લક્ષણ ભેદ હોવા છતાં અસ્તિત્વનું અસ્તિત્વ શક્તિ અસ્તિત્વ ગુણનું લક્ષણ હોવા પણ દર્શન શક્તિનું ગુણ દેખવા પણ એનું લક્ષણ દેખવા પણ એમ લક્ષણમાં ભેદ હોવા છતાં અનંત ગુણોમાં પ્રત્યેક ગુણોનું લક્ષણ ભેદ હોવા છતાં કોઈને પ્રદેશ ભેદ એટલે ક્ષેત્ર ભેદ નથી, એક જ ક્ષેત્રે બધા રહેલા છે. સોનાની ચિકાશ છે ત્યાં જ પીળાશ છે, પીળાશ અને ચિકાશના જુદા જુદા ક્ષેત્ર નથી, ત્યાં જ વજનપણું છે. કેરીની જ્યાં લીલો કે પીળો રંગ છે ત્યાં જ એનો રસ છે, એનો સ્વાદ પણ ત્યાં છે ને એનો રંગ પણ ત્યાં જ છે, એક જ ક્ષેત્રે બધા રહેલા છે. અનંત ભાવમાં એક ભાવ રૂપ અનંત ગુણોનો પિંડ તે આત્મા છે, આ અભેદતા બતાવે છે. શું કહ્યું, આટલા બોલ જે 642 છે એનો આશય શું છે, કે વિભુત્વ ગુણોને કારણે અનંત ગુણો છે, એક ગુણ છે, ત્યાં જ બધા અનંત ગુણો છે. અને એ અનંત ગુણોનું લક્ષણ ભેદ હોવા છતાં એક જ ક્ષેત્રે એ અનંત ગુણો રહેલા છે. હવે એમ કહે છે કે અનંત ભાવમાં એક ભાવરૂપ, આ વિશે પદાર્થની અભેદતાને વ્યક્ત કરે છે. અનંત ભાવોમાં અનંત ગુણ સ્વભાવ છે, પ્રત્યેકના ગુણ સ્વભાવ જુદા જુદા, જાણવાનો સ્વભાવ જુદો, આનંદ સ્વભાવ જુદો, વિભુત્વ સ્વભાવ જુદો, એવા અનંત ભાવરૂપ બધા અનંત ભાવો છે ને, એક એક ગુણના, એ અનંત ભાવમાં એક ભાવરૂપ પાછો એક છે, એક ભાવરૂપ પણ છે. અનંત ભાવમાં એક ભાવરૂપ પણ છે, વસ્તુ એક છે, સત્તા એક છે. અનંત ભાવમાં એક ભાવરૂપ અનંત ગુણોનો એક પિંડ તે આત્મા છે. એમ ગુણોના ભેદોથી માત્ર ભેદોમાં જ્ઞાનને નહીં રોકતા, માત્ર ભેદોથી ભેદોને જ જ્ઞાન જાણ. અનંત ભાવો છે ને, એક એક ગુણના, એ અનંત ભાવમાં એક ભાવરૂપ પાછો એક છે, એક ભાવરૂપ પણ છે. અનંત ભાવમાં એક ભાવરૂપ પણ છે, વસ્તુ એક છે, સત્તા એક છે. અનંત ભાવમાં એક ભાવરૂપ અનંત ગુણોનો એક પિંડ તે આત્મા છે. એમ ગુણોના ભેદોથી માત્ર ભેદોમાં જ્ઞાનને નહીં રોકતા, માત્ર ભેદોથી ભેદોને જ જ્ઞાન જાણે એમ નહીં જાણતા, એ બધા ભેદોનું અનંત ગુણોનું એક સ્વરૂપ, એક ભાવરૂપ તે આત્મા છે, એમ આત્મા જાણવો જોઈએ. બહુ સરસ વિષય છે આગળ. ગુણ ભેદે ભેદ હોવા છતાં વસ્તુ ભેદે ભેદ નથી. એક ગુણ તે બીજા ગુણ સ્વરૂપે નહીં હોવા છતાં સર્વ ગુણો દ્રવ્યપણે એક દ્રવ્ય સ્વરૂપે છે. સર્વ ગુણો દ્રવ્યપણે તો એક દ્રવ્ય એ ઘર બેસતી નથી માણસ. એક બાજુથી તમે ભેદમાં અનંતતા લઈ લ્યો છો, બીજી બાજુથી એકની વાત કરો છો, દ્વૈત પણ એમાં નથી એમ વાત કરો છો, બે પણ નથી. કેવો છે આત્મા કે અદ્વૈત બ્રહ્મ છે, આ પછી જે ચાલ્યો છે પંથ એમાંથી શબ્દ નીકળ્યો છે. મૂળ શબ્દ તો આ છે, અદ્વૈત બ્રહ્મ છે આત્મા. આત્મા જે અદ્વૈત બ્રહ્મ છે એમાં બે પણ નથી. અનંત ભાવમાં એક ભાવરૂપ છે એ આત્મા છે. એવા ભેદ આત્માને ઓળખવો જોઈએ. ભેદનું લક્ષ છોડીને અથવા સર્વ ભેદોને એક અભેદમાં અંતરલીન કરીને અભેદ આત્માની ઓળખાણ કરવી જોઈએ. આવે છે એસી ગાથામાં એ વિષય આવે છે. આત્માને ઓળખવો, મનથી કળવો, અર્યંતના દ્રવ્યગુણ પર્યાયથી આત્માના દ્રવ્યગુણ પર્યાયને ઓળખવા, ત્યાં એવી વિધિ ઓળખવાની લીધી છે. પ્રવચન સાર એસી ગાથા, આત્માને ઓળખવો કઈ રીતે, કે જેમ મોતીના હારને મોતીના દાણા એક એક છૂટા હોવા છતાં હાર એમ કહેતા, બધા મોતીના પારાને બધા મોતીને એક હારમાં સમાવેશ કરવામાં આવે છે. એક મોતી તે હાર નથી, બે મોતી તે હાર નથી, પણ આખા હારમાં જેટલા મોતી છે એ બધા મળીને એક હાર છે. હાર એમ કહેતા બધા મોતી જેમાં અંતરલીન છે એમ, નાશ છે એમ નહીં, જેમાં અંતરલીન છે એવો હાર કહેવામાં આવે છે. એમ પર્યાયને ગુણમાં અંતરલીન કરીને અને ગુણને દ્રવ્યમાં અંતરલીન કરીને એવો શબ્દ વાપરો છે ત્યાં, એવો શબ્દ વાપરો છે. જ્ઞાનમાં શું પ્રક્રિયા થાય છે એ વાત લીધી છે પ્રવચન સાત છે. મોક્ષયના ઉપાયનો વિષય હેતુ તો એ ચાલ્યો છે, પાછો આ દ્રવ્યગુણ પર્યાયનો હેતુ આ ચાલ્યો છે કે આ મોક્ષયનો ઉપાય છે. આચાર્ય મહારાજે તો એવું કહ્યું છે કે આમ એટલે આ પ્રકારે મોહની સેનાને જીતવાનો ઉપાય મેળવ્યો છે, આમ લખ્યું છે. છેલ્લું વાક્ય પોતે ટીકામાં એ લખ્યું છે કે લબ્ધોમયા મેં પ્રાપ્ત કર્યો છે, મેં મેળવ્યો છે મોહવાહિની વિજયોપાય. મોહવાહિની, વાહિની એટલે સેવા, સેના, મોહની સેના, મોહવાહિની, મોહની સેનાને વિજયોપાય, વિજય કરવાનો ઉપાય મેં આ રીતે લબ્ધોમયા મેં પ્રાપ્ત કર્યો છે. તેમ ચિદ વિવર્તોને ચેતનમાં જ સંક્ષેપીને, ચિદ વિવર્તો એટલે ચૈતન્ય પર્યાયો, એને ચિદ વિવર્ત કહેવામાં આવે છે. એક પછી એક પછી એક પછી વર્તે છે, એકમાં બીજી નથી, એકમાં બીજી નથી, પહેલી તે બીજી નથી, બીજી તે ત્રીજી નથી, એવી રીતે વ્યતિરેકપણે વર્તતી પર્યાયને વિવર્ત કહેવામાં આવે છે. એ ચિદ વિવર્તોને ચેતનમાં જ સંક્ષેપીને જ્ઞાનમાં, પર્યાયોને ગુણમાં સંક્ષેપીને એમ અંતર્ગત કરીને જ્ઞાનમાં, તથા વિશેષણ વિશેષ્યપણાની વાસનાનું અંતર્ધાન થવાથી, નથી ત્યાં વાસના શબ્દ લીધો છે, વિશેષણ ને વિશેષની ભેદ વાસના છે. વાસના એટલે અહીંયા કલ્પના, અભિપ્રાય, વલણ, આ એક ગુણ તે એનો વિશેષણ છે અને આત્મા એનું વિશેષ્ય છે. જ્ઞાન તે વિશેષણ છે અને આત્મા એનું વિશેષ્ય છે. એવી વાસનાનું અંતર્ધાન, અંતર્ધાન એટલે અલોપ કરી દેવું, ગુપ્ત કરી દેવું, અદ્રશ્ય કરી દેવું, ગર્ભિત કરી દેવું. ચૈતન્યને ચેતનમાં જ અંતરહિત કરીને, ચૈતન્યને, ચૈતન્ય ગુણ અને ચેતન એવો આત્મા, એમાં અંતરહિત કરીને, જેમ કેવળ હારને જાણવામાં આવે છે તેમ કેવળ આત્માને, અભેદ આત્માને જાણતા, તેની ઉત્તરોત્તર ક્ષણે એટલે પ્રતિ સમયમાં કર્તા કર્મ ક્રિયાનો વિભાગ ક્ષય પામતો જતો હોવાથી, એટલે હું કરતા ને આ મારું કાર્ય એવો ભેદ ક્ષય પામતો જતો હોવાથી, પરિણામમાં નિષ્ક્રિય ચિન્માત્ર ભાવને પામે છે. એક અભેદ નિર્વિકલ્પ ભાવ છે એને નિષ્ક્રિય, રાગ રહિત, રાગની ક્રિયા તે ક્રિયા અને રાગ રહિત તે નિષ્ક્રિય, પણ પરિણામનું તે નિષ્ક્રિય નહીં પણ ચંચળતાનો અભાવ છે, સ્થિર ઉપયોગ આત્મામાં છે, એને નિષ્ક્રિય ભાવ કહેવામાં આવે છે. એવા ચિન્માત્ર ભાવને પામે છે અને એ રીતે મણીની જેમ જેનો નિર્મળ પ્રકાશ છે, દીવાનો પ્રકાશ છે, એ ચલિત છે, ચંચળ પ્રકાશ છે, મણીનો સ્થિર પ્રકાશ છે, જેવા નિર્મળ પ્રકાશ અકંપપણે પ્રવર્તે છે એ વાતે ચિન્માત્ર ભાવને પામેલા જીવને મોહાંધકાર અવશ્ય મેવ પ્રલય પામે છે, કેમ કે ત્યાં મોહાંધકારને નિરાશ્રયપણું છે, મોહાંધકારને ત્યાં પછી આશ્રય રહેતો નથી. મણીના પ્રકાશમાં અંધકારને રહેવાનું સ્થાન નથી, નિરાશ્રયપણું છે એવા મણિ થાય છે. આમ મણિધર નાગ થાય છે, માથે મણિ હોય, રાત્રે નીકળે એટલે કોઈ સર્ચ લાઇટ લઈને માણસ નીકળ્યો હોય એવું લાગે, આટલો ઊંચે ચાલે, 4 ફૂટ 5 ફૂટ ફેન ઊંચી હોય, ગમે એવું જંગલમાં અંધારું હોય પણ પ્રકાશ પ્રકાશ થઈ જાય એવા મણિ આવે છે. કુદરતી જાતનો પુણ્ય હોય છે. આમ તો ક્રોધને ફળમાં નાગ થયો છે, તો કોઈ એવું પાછું ક્યાંક પુણ્ય થઈ ગયું હોય એ પ્રકાર હોય છે. પ્રકાશ લાગે પણ એ નિષ્કમ પ્રકાશ છે, દીવાની જેમ ડોલતો પ્રકાશ નથી. જીવને મોહાંધકાર નિરાશ્રયપણાને લીધે અવશ્યમેવ પ્રલય પામે છે, મોહનો અંધકાર નાશ પામે છે. આવા ચૈતન્યમાં લીન થતા મોહની સેના ચાલી જાય છે, ભાગી જાય છે, ઊભી રહેતી નથી. અંતરહિત શબ્દ છે, અંતરલીનની પણ અંતરહિત, અંતરધાન અને અંતરહિત એવા બે શબ્દ વાપર્યા છે. અનંત ભાવમાં એક ભાવ રૂપ આ આત્માનું સ્વરૂપ બતાવ્યું છે. વિભૂત્વાદી ચૈતન્યત્વાદી અનંત ભાવોમાં એક ભાવ રૂપ તે આત્મા છે. આ સમજાવવું જોઈએ. અનંત ભાવો સમજવા હજી કાંઈક ઠીક સહેલા પડે છે જ્ઞાનને, કેમ કે અનાદિથી ભેદ પ્રધાન ભેદવાસિત બુદ્ધિ છે એટલે એને ભેદથી જાણવું કાંઈક સરળ લાગે છે, સહેલું લાગે છે. પણ સમજવું છે આ કે અનંત ભાવમાં એક ભાવરૂપણું તે દ્રવ્યત્વ ભાવ છે. અનંત અનંત છે તે બધું ગુણ જે ભેદ ભાવો છે. જ્ઞાન તે દર્શન નથી, દર્શન તે આનંદ નથી, એવું જે ભિન્ન ભિન્ન ભાવપણું છે તે ગુણત્વ છે. અને એ બધામાં એક ભાવરૂપણું છે તે દ્રવ્યત્વ છે. તે દ્રવ્યત્વ તે આત્મા છે, એ આત્મદ્રવ્ય છે. એમ આત્માને ઓળખો. ગુણ ભેદથી જ્ઞાનમાં માત્ર ભેદને નહીં વળગી રહેતા, જે કહેવા ધારેલો અભેદ ભાવ, કહેનાર જે કહેવા ધારે છે એવો અભેદ ભાવ, એને ઓળખો કે આ આત્મા છે. એમ આખા પદાર્થને લક્ષમાં, અભેદ પદાર્થને લક્ષમાં લેવા લેવો જોઈએ, ભેદનું લક્ષ છોડવું જોઈએ. જેમ કે જ્ઞાન લક્ષણથી આત્મા ઓળખાય છે, અહીંયા એ પ્રકરણ ચાલ્યું કે જ્ઞાન લક્ષણથી આત્મા ઓળખાય છે. તો કયો આત્મા ઓળખાય છે જ્ઞાન લક્ષણથી? કે જેમાં જ્ઞાનનો પણ ભેદ રહેતો નથી એવો અભેદ આત્મા ઓળખાય છે. લક્ષણનો ભેદ પાડ્યો કે જ્ઞાન લક્ષણથી આત્મા ઓળખાય છે. પણ ઓળખાય છે આત્મા કેવો? અહીંથી વિચારીએ 642 ઉપર કે જેમાં જ્ઞાનનો પણ એક ભેદ રહેતો નથી એવો કોઈ ભેદ રહેતો નથી એવો અભેદ આત્મા ઓળખાય છે. એટલે કે જ્ઞાનનું લક્ષણ ભેદ એ જેમાં ગૌણ થઈ જાય છે, કેટલે હદે ગૌણ થઈ જાય છે કે અંતર્ધાન થઈ જાય છે, વિલીન થઈ જાય છે, અંતરહિત થઈ જાય છે, જુદું જ્ઞાનનું લક્ષણ એને જ્ઞાનમાં રહેતું નથી. એ ઓળખાયો આત્મા, ઓળખાયો આત્મા ત્યારે એને આવો ભેદ ન રહ્યો એમ પણ સાથે સાથે અહીંયા કહેવા માગે છે. આમ કહેવા માગે છે કે જો ભાઈ તું જ્ઞાન લક્ષણથી આત્મા ઓળખીશ તો જ્યારે તને ઓળખાણ થઈ છે એની સાબિતી શું, ઓળખાણ થઈ ગઈ એની સાબિતી શું કે જે પહેલા જ્ઞાનથી ભેદ પીડ્યો હતો એ ભેદ નહીં રહે ઓળખાણ થતા. જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં ત્યાં અનંત ગુણ છે, અનંત ગુણ વાળો આત્મા છે, એ અનંત ગુણોના અનંત ભાવો છે, એ અનંત ભાવોમાં એક ભાવરૂપ જે તત્વ છે તે આત્મતત્વ છે, એવો આત્મા છે એમ ઓળખાણ થશે ત્યારે માનજે કે ઓળખાણ થઈ, નહીતર ભેદથી તો શાસ્ત્રના આધારથી જે કઈ ધારણા થઈ હોય અનુસાર અનેક ભેદથી આત્મા આવો છે, આત્મા આવો છે, આત્મા આવો છે એમ વાતો થાય છે, એમ કહેવામાં આવે છે. પણ એ એક ભાવરૂપપણે આત્મા ઓળખાયો હોય તો તે યથાર્થ છે, ને નહીંતર એ બધા ભેદોથી ભલે કહેવામાં આવતું હોય તો પણ એક ભાવરૂપપણું સાધ્ય ન થયું તો હજી ઓળખાણ થઈ નથી, ભલે અનેક ભેદો જાણવામાં આવ્યા હો, આત્માના જ ગુણના અનેક ભેદો ભલે જાણવામાં આવ્યા હોય. 47 શક્તિમાં એક એક શક્તિ, આ શક્તિ આવી, આ શક્તિ આવી, આ શક્તિ આવી, પણ એ બધાનો સરવાળો ક્યાં લાગે છે કે સરવાળો એક ભાવરૂપ આત્મા છે. આ સમીસાર પરિશિષ્ટમાં બહુ સુંદર વાત કરી હોય તો આ એક જગ્યાએ કરી છે કે અનંત ભાવોમાં એક ભાવરૂપ તે આત્મા છે. હવે તને એ અનંત ભાવો જુદા જુદા ન દેખાય અને એક ભાવરૂપનું દેખાય ત્યારે તને આત્મા દેખાયો છે એમ જાણજે, નહીતર કઈ અનેક ભેદોની ભેદ કલ્પના છે. ભેદ વાસના કઈ ને ત્યાં હજી ભેદ ભેદ કલ્પના રહી ગઈ છે, ભેદથી ઉત્પન્ન થયેલી જે ભેદ કલ્પના, એ ભેદ કલ્પનાનો નાશ એક ભાવરૂપ આત્મા છે એમ ઓળખાય ત્યારે થાય છે. એ કલ્પનાનો નાશ ન થાય તો કલ્પિત આત્મા એને સમજાયો છે, અને કલ્પિત આત્મા સમજાયો છે એમ આત્માનો ખરો નિર્ણય નથી. આ એની વાસ્તવિકતા લીધી છે, પદાર્થની આ ઓળખાણની વાસ્તવિકતા આવી છે. એ તો બધે કહેવા તો એ જ માગે છે, પોતપોતાની શૈલીથી ગમે તે જુદા જુદા કહેનાર હો પણ એને સમજાવવો છે, અભેદ ભેદપૂર્વક અભેદ સમજાવવો છે, અને ભેદપૂર્વક અભેદ સમજાવવા સિવાય સમજાવવાની કોઈ બીજી સ્થિતિ નથી. અનુભવમાં ભેદ પડતા નથી એટલે અનુભવમાં એની આવશ્યકતા નથી ઊભી થતી, પણ જ્યાં સમજાવવાનો વ્યવહાર ઊભો થાય ત્યાં તો ભેદ પીડ્યા વિના રે ને, એવું સમજાવે કેવી રીતે. નિર્વિકલ્પ એવું આત્મતત્વ, અરૂપી નિર્વિકલ્પ તત્વ, અતિન્દ્રિય તત્વ, હવે એને કહેવું એમાં તો ભાષા ને ભાવનો જે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, જે ભાવ ભાષાથી પકડાય એ ભાવોમાં તો મનાશ્રિત પણ ઊભું થાય છે. કહેવા કહેવા માગે ત્યારે તો મનનો વિકલ્પ ઊભો થાય, ભેદમાં ભેદ વિકલ્પ ઊભો થાય, પછી એના નિમિત્તે ભાષા નો ચીંપિયાથી ભાવ પકડે કે આમ કહેવા માગે છે. ભાષા તો ભાવને પકડવાનો ચીંપ્યો છે, એમાં તો આટલી બધી પ્રક્રિયા થાય છે, એટલે એમાં તો મનથી મનનું જોડાણ ઊભું થાય, વિકલ્પ ઊભા થાય, ભેદો ઊભા થાય, એ પ્રકારે પછી ભાષાનું નિમિત્તપણું આવે, ત્યારે ભાષા થાય નૈમિતિક ભાવે. આમ છે. હવે અભેદ તત્વ છે, વસ્તુ તો હાવ ક્યાંયની ક્યાંય રહી ગઈ, અતિન્દ્રિય પદાર્થ, અભેદ પદાર્થ, વચનોગોચર પદાર્થ, મનોગોચર પદાર્થ, અચિંત્ય પદાર્થ, ચિંતવનોગોચર પદાર્થ. આમ છે, પદાર્થ તો એવો છે, એને કેવી રીતે કહેવા જતા, જે કઈ વિકૃતપણું છે એનો નિષેધ કરતા જાય છે કે એવો નહીં કહીએ છીએ છતાં એવો નહીં, ભેદથી કહીએ છતાં એવો નહીં, ભેદથી કહીએ છતાં એવો નહીં, એમ કહેવું પડે છે. ન ઇતિ ન ઇતિ ન ઇતિ, એમાંથી આ વેદનું નીતિ નીતિ એમાંથી નીકળ્યું છે, ના પાડતા ગયા એમાંથી. એ 642 થયો, 643. એક જ્ઞાન ને ખ્યાલમાં લેતા તો તેની સાથે જે અનંત ગુણો છે તે એકી સાથે ખ્યાલમાં આવે છે. શું કે છે કે જ્ઞાન ને ખ્યાલમાં લેતા અનંત ગુણનો કટકો, અનંત ગુણમાંથી જ્ઞાનનો કટકો જુદો પાડીને જ્ઞાનનો ખ્યાલ લેવામાં આવે છે, એવો ખ્યાલ તો અમે કરતા નથી. શું પદ્ધતિ છે આ વિષયમાં પ્રવેશ કરવાની, પદ્ધતિ કેવી છે, કાર્ય પદ્ધતિ કેવી છે, એ વિષયને ગુરુદેવ શ્રીએ અનેક પ્રકારે ખોલ્યો છે. એમનું જે નિરૂપણ કરવાનું સામર્થ્ય છે એ અસાધારણ છે. કહે છે કે એક જ્ઞાનને ખ્યાલમાં લેતા, એક જ્ઞાનને ખ્યાલમાં લેતા, એકનું માત્ર જ્ઞાન ખ્યાલમાં આવે છે ને, એની સાથે જે અનંત ગુણો છે તે અનંતે અનંત ગુણો ખ્યાલમાં આવે છે. હવે આ શીખડાવવું કેવી રીતે, આ કોઈ શીખડાવવાનો વિષય છે કે ગોખી નાખો, બે ને બે ચાર, બે દુ ચાર, આ ઘડિયા ગોખે છે પાડા, એવો તો કોઈ વિષય નથી. અંદરમાં એને આ ઓળખાણનો વિષય, આવી આ પ્રકારે એક જ્ઞાનને ખ્યાલમાં લેતા અનંત ગુણનો પિંડ ખ્યાલમાં આવે એવી ઓળખાણના પ્રકારમાં કેટલી જિજ્ઞાસા ઊભી થાય. તો આવે એક તો રાગાદી અને ઉપાધિને કારણે ડોળાયેલું જ્ઞાન છે, એ ડોળું જ્ઞાન કેવી રીતે પકડે અનંત ગુણના પિંડને, એકમાંથી અનંતને પકડવું, એ જ્ઞાનમાંથી અનંત ગુણનો પિંડ ખ્યાલમાં લેવો છે. કહે છે કે અત્યંત અત્યંત જિજ્ઞાસાના કાળમાં એ આ રીતે વિષયને પકડી શકે છે. કારણ કે એ જિજ્ઞાસાના કાળમાં એ રાગ ને ચિંતાથી ઉપાધિથી ખસે છે, અને એક ચીજ પોતે કેવો છે એને ઓળખવા માટે ઉત્સુક થાય છે. એની જે ઉત્સુકતા છે જિજ્ઞાસાના કાળમાં, એ બીજેથી, જિજ્ઞાસા એ બીજેથી ખસે છે. સ્વરૂપની જિજ્ઞાસા અન્ય વિષયથી ખસીને ઊભી થાય છે, અને એ પરિસ્થિતિ આવી ઓળખાણ કરવા માટે અતિ આવશ્યક છે, અથવા એવી જ પરિસ્થિતિ સાનુકૂળ છે. હું જાણું છું ને મને ખબર છે એ તો ગયો, આત્માની ઓળખાણ થઈ નથી, અને શાસ્ત્ર વાંચ્યા કે સમજાણા કઈક બે વાત બુદ્ધિ ગોચર થઈ, બે વાત કેમ કે અંદર તો ઘણું ભર્યું છે ને, અને તો હજી કઈ પડતો નથી લાગ્યો. માણસ નથી કહેતા ભાઈ બે પૈસા થયા ત્યાં બહુ અભિમાન થઈ ગયો, બે પૈસા થયા એટલે એના કરતા તો ઘણા દુનિયામાં શ્રીમંતો છે, આનું તો એટલું બધું કઈ નથી. એમ બે વાત જાણી ત્યાં એને એમ થયું કે મને ખબર છે, એ તો જિજ્ઞાસામાંથી ગયો. ત્યાં જિજ્ઞાસામાંથી ગયો ત્યાં આત્માની ઓળખાણ થવાનો અવસર નથી. ઘણી અત્યંત જિજ્ઞાસાથી એ જ્ઞાનને ખ્યાલમાં લેતા અનંત ગુણોનો ખ્યાલ જ્ઞાનમાં આવે ત્યારે એને ઓળખાણ થાય, ને એની અભેદતા ખ્યાલમાં આવે ત્યારે ઓળખાણ થાય. ઓળખાણ અભેદ દ્રવ્યની છે. લક્ષણનો ભેદ એમાં વિલીન થઈ જાય છે, લક્ષણનો ભેદ ઓળખાણ થતા રહેતો નથી. જો લક્ષણ જુદું ને લક્ષ જુદું એમ રહ્યા કરે વિચારણામાં, ત્યાં સુધી એને એ જે લક્ષ લક્ષણની જે સંધિ થઈને ઓળખાણ થવી જોઈએ એ વાત એ નથી. એ વાત લક્ષણની ચર્ચા કરતા કરતા કેટલી વાત કરી દીધી છે. જો અહીંથી 42-43 બંનેમાં એ એક જ વાત કહેવી છે કે તે એક રૂપ આત્મા ખ્યાલમાં આવતા સમ્યક દર્શન થાય છે. એવો અભેદ રૂપ એક રૂપ આત્મા ખ્યાલમાં ઓળખાણમાં આવતા પછી સમ્યક દર્શન થાય છે. ત્યાં સુધી સમ્યક દર્શન થતું નથી, કેમ કે લક્ષણ ભેદથી આ જ્ઞાન તે આત્માનું લક્ષણ છે એવું ત્યાં સુધી તો વિચારમાં ભેદમાં ઉભેલો જીવ ભેદમાં ને ભેદમાં તો અહીં સુધી પહોંચે છે, પણ એ ભેદભાવનું ઉલ્લંઘન કરીને અભેદભાવરૂપ જે આત્મા એ જ્યાં ખ્યાલમાં આવે ત્યારે સમ્યક દર્શનની તૈયારી થાય છે. ભેદમાં ઉભો રહે ત્યાં સુધી એની સમ્યક દર્શનની તૈયારી થતી નથી. ભેદમાં તો ઘણા બુદ્ધિવાળા ઉભા રહ્યા છે, પણ એ અભેદભાવમાં આવતા નથી. આ એક અંદરમાં ને અંદરમાં આગળ વધે ત્યારે પ્રોસેસમાં આટલો એક તબક્કો ઉભો થાય છે એ વાત કરી દીધી છે. જેવું ક્યાં છે, જે છે જેવું છે એવું છે, પછી તો અભ્યાસ નથી ને કોઈ દી વિચાર્યું નથી એટલે ઝીણું ઝીણું લાગે છે. શાકભાજીનો વેપાર કરતો હોય શાક માર્કેટમાં, એને કાપડનો વિષય ઝીણો લાગે. પણ તમે શાક લેવા જાઓ ત્યારે એમ કહો કે આ પૈયો લીલો દેખાય છે તો ઓલો કે ના મીઠો છે, શું કે તમે પીળો હાથમાં લ્યો આ પાકેલો છે તો કે ના એ મીઠો નથી, એ ફીકો પડશે તમને, ગયો નહીં લાગે, ને આ લીલો આપું છું એ મીઠો લાગશે. વિજ્ઞાન ઝીણું કોનું? કાપડ વાળાનું જ્ઞાન ઝીણું, હીરા વાળો હીરાનો વેપારી જાય લ્યો, હીરાનો હીરા વાળાનું જ્ઞાન તો ઝીણું કે નહીં? આમ નજરથી પકડે હીરાને, આ હીરો તેજવાન છે. પણ એ પોપૈયામાં નો કામ આવે, એમાં શાક વાળાનું કામ આવે ઝીણું જ્ઞાન. એ પોપૈયો ગમે એવો લઈ આવે, શાક વાળાનો ક્ષેત્ર આ ક્યારે ગયો ને, એવી દેખાવમાં સરસ હોય, ખાટી 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 નીકળે, અને સાધારણ લાગે કે આમાં કાંઈ નથી, આવી તે કેમ લીધું, બોલો કે મીઠા બહુ સારી જાત છે, લઈ જાઓ તમે ખાઈને પૈસા આપજો. કોનું જ્ઞાન ઝીણું? એનો એને અભ્યાસ છે, એ ચીજનો એને અભ્યાસ છે. બહુ સારું આર્ટિફિશિયલ કાપડ દેખાતું હોય એવું સરસ મજાનું ફિનિશિંગ હોય, બહુ સારું કાપડ એમ લાગે, ખાવ નકામું હોય એક વખત ધોવે ત્યાં એનું સ્વરૂપ બહાર આવી જાય, અને એવું સારું ન દેખાનું એમ કહે ભાઈ ચામડાજીનું પક્ષે આ તો એમ કે એ વગર ધોયે કેમ પરખ કરે છે જ્ઞાન કરે છે કે નહીં? વિજ્ઞાન ઝીણું કરું કે નહીં? એ જેનો જે વિષયનો અભ્યાસ થાય, પ્રેક્ટિસનો અભ્યાસ થાય, એટલે જ્ઞાન ત્યાં સૂક્ષ્મતા પકડે છે. એમ અહીંયા પણ થોડો અભ્યાસ કરવો જોઈએ, જ્ઞાનાભ્યાસ કરવો જોઈએ, જ્ઞાનનો પરિચય કરવો જોઈએ, તો એને અનંત ગુણનું રૂપ જ્ઞાનમાં દેખાશે, અનંત ગુણ એને ખ્યાલમાં આવશે. એક ગુણમાં અનંત ગુણ નું રૂપ હોવાથી એ જ્ઞાન ને ખ્યાલમાં લેતા અનંત ગુણો નું એક રૂપ, એકી સાથે એક રૂપ આત્મા ખ્યાલમાં આવે છે અને ત્યારે એને સમ્યક દર્શન થાય છે. તેની સાથે અનંત ગુણ ના અંશો ખીલ્યા વગર રહેતા નથી. સમ્યક દર્શન થાય ત્યારે અનંત ગુણ ના અંશ શુદ્ધપણે ખીલવા લાગે છે. એ ખીલતા ખીલતા એની ખીલવટની કળા હાથમાં આવી ગઈ, મોક્ષ સુધી પહોંચી જાય.